પ્રવચન નંબર 221 તારીખ 14/1/1965 સમયસર ગાથા 72-73 તથા શ્લોક 47
કરતા પણ આની બુદ્ધિ છૂટી જાય છે. હવે એક સૂક્ષ્મ ત્રીજો ડબ્બો છે કે જ્યારે વેદના થાય છે ત્યારે આત્મા પોતે પોતાને જાણવાનું વેપણ લે છે. આત્માનું સંધાન, આત્માનું જ્ઞાન, આત્માનું આચરણ જ્યારે તે શુદ્ધ ઉપયોગનો કરતા થાય છે એવો અકર્તા ઉપર કરતાનો આરોપ આવે છે. માટે એ પણ આરોપિત કથન છે આત્મા જ્ઞાનનો કરતાનો. કેમ? ત્રિકાળીદ્રવ્યની વાત છે. કેમ કે આત્મા સ્વભાવથી અકર્તા, સ્વભાવથી નિષ્ક્રિય છે, જ્ઞાનના પરિણામ સ્વયં થાય છે, આત્મા જ્ઞાનની પર્યાયનો પણ કરતા નથી, છતાં જ્ઞાન રૂપે પરણમે છે તો પરણમે તે કરતા અને પરિણામ તે કર્મ એ નિર્મળ પર્યાયની સાથે કરતા કર્મ સંબંધ છે એમ શાસ્ત્રમાં આવશે. ત્યાં પણ એમ સમજવું જોઈએ કે આત્મા ખરેખર કારક અવેદક છે, છતાં પરમે છે જ્ઞાનરૂપે, તેથી ઉચ્ચારથી કરતા કેવા ફાયદો છે. આમ ત્રણ પ્રકારે કરતા પણ સ્વભાવમાં કહ્યું છે. અંદરમાં એ ત્રણેય પ્રકારને એક એક પ્રકાર કરીને સમજવું જોઈએ. જ્યાં રાગનો કરતા કે એમ કહેવું જોઈએ કે રાગ પરથી થતો નથી, પરથી જુદું પાડીને એટલા પ્રમાણમાં લાવીને અજ્ઞાનની સિદ્ધિ કરવા માટે એ કરતા છે પણ કર્મ કરતા નથી. પછી જ્ઞાનનો કરતા છે, રાગનો કરતા નથી, એવો કરતા છે એમ. આ કરતા કર્મ કા અધિકાર ઊંચો હોવા છતાં પણ જો એ જ્ઞાનનો કરતા કર્મનો સંબંધ ત્યાં બતાવે, એ સ્વભાવ ક્રિયા છે, આત્મા જ્ઞાનને કરે છે, અને જ્ઞાન જેનું કર્મ છે અથવા વેદ જે આત્મા પોતાને જાણે તે માટે પોતી કરતા અને આત્મા જણાવ્યો માટે આખો આત્મા કર્મ એ વેદ ષટકારક રૂપે પરણવીને અંદરના ષટકારક નિર્મળ પર્યાયના અભેદ ષટકાર રૂપે પરણવીને કરતા કર્મનું અનન્યપણું પણ કહેવામાં આવે છે. તો ક્યાંય પણ આત્માને શાસ્ત્રના બાના નીચે પણ કરતા બુદ્ધિ રહી ગઈ તો જ્ઞાન પ્રગટ નહીં થાય, અજ્ઞાન પ્રગટ થાય. માટે કરતા કર્મ અધિકાર ઊંચો છે એ વાત સાચી છે. પણ જ્ઞાન કર્મ કેને થાય છે કે જ્ઞાનનો હું કરતા નથી એવો અકર્તા જ્ઞાયક ઉપર દ્રષ્ટિ પડે છે, ત્યારે જે જ્ઞાન રૂપે પરણે છે, પોતે પોતાને જાણવા રૂપે પરણે છે, તો અકર્તા તે નિશ્ચય અને જ્ઞાનની પર્યાય કરતા છે એમ કેવું. તે વ્યવહાર આવા નિશ્ચયપૂર્વક વ્યવહારનો ઉપચારનો અધિકાર આવે છે. માટે અહીંયા પણ ચેતવા જેવું છે ત્રણ પ્રકારે અકર્તા ખ્યાલ કરવો. એક વખત જયપુરમાં પ્રતિષ્ઠાથી 20 વર્ષ પહેલા ત્યારે ગુરુદેવે ફરમાવ્યું કે નિર્મળ પર્યાયનો પણ આત્મા ઉપચારથી પણ કરતા નથી, એટલે કે કરતાપણાનો વ્યવહાર શાસ્ત્રમાં આવશે. આત્મા કરતા અને જ્ઞાન આત્માનું કર્મ એ વાત આવશે. અને કૌષ્ટિકામાં પણ આવે છે કે આત્મા નિર્મળ પર્યાયનો ઉપચારથી ઉપચાર માત્રથી કરતા છે. ત્યાં એમ સમજવું જોઈએ કે ઉપચારથી કરતા કહ્યું ત્યાં અનુપચારે કરતા નથી એમ અહીંયા વાંચી લેવું. વ્યવહારના વાક્યમાંથી નીચે કાઢવું છે એમાં કરતા કર્મ અધિકાર ઊંચો હોવા છતાં આત્મા કરતા અને જ્ઞાન કર્મ છે, સ્વભાવ ક્રિયા છે, વિષય કરવામાં આવી નથી એ બધી વાત પેલી ગાથામાં આવી ગઈ. પણ ત્યાં કર્મે છે માટે કરતા એક માટે ઉપચાર કરતા કર્મની ક્રિયા પર્યાયમાં થાય છે, વિવેકો નિષ્ક્રિય છતાં એ જ્ઞાનનો કરતા છે એવી કરતા કર્મની પ્રવૃત્તિ પર્યાયમાં છે. એનો ઉપચાર આત્મા ઉપર આપી અકર્તા હોવા છતાં એને કરતા કહેવાય એ ઉપચાર છે. જયપુરમાં ત્યાં સુધી કહ્યું, ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો આત્મા કરતા નથી. ત્યાં કરતા નથી એમ કહ્યું, ત્યાં એને જ્ઞાતા છે એમ કહેવું જ પડે. કેવું નથી એ પણ કેવું નથી, પણ પર્યાયનો એ નિર્મળ પર્યાયનો કરતા નથી, કેમ કે એના સરકારથી સ્વયંમેવ ઉછલનથી નિર્મળ પર્યાય એની મેળે આત્માના કરતાપણાની અપેક્ષા વિના નિરપેક્ષપણે પર્યાય પ્રગટ થાય છે. એ તેરમી ગાથામાં કહ્યું કે સંવત્સરાને મોક્ષ એને પણ તું ભૂતાર્થને જાણ તો કરતા બુદ્ધિ તને નહીં થાય, સ્વયંમેવ પર્યાય પ્રગટ થાય છે. ઉપચારથી કરતા છે, અનુપચારથી તો કરતા છે, પણ કરતા કહ્યું હોય ત્યાં કરતાનો નિષેધ કરવા માટે કરતા નથી એમ કે તો એનો જ્ઞાતા છે એ પણ કામ ચલાવ્યું છે. ખરેખર ભેદનો આત્મા જ્ઞાતા પણ નથી, એ તો અભેદ નાયકનો જ જ્ઞાતા છે. નાયકનો જ જ્ઞાતા છે એ પણ વ્યવહાર છે, ખરેખર નાયકનો નાયક જ છે. ત્યાં નિર્વિકલ્પ આત્માનો અનુભવ છે. કરતા કર્મ વિકારમાં પણ વ્યાપક સંબંધ કે છે, રાગની સાથે અજ્ઞાનચિત કરવા માટે, જ્ઞાનચિત કરવા માટે જ્ઞાનની સાથે વ્યાપક સંબંધ કે છે, એમ બે પ્રકારના વ્યાપક સંબંધ આવે ત્યારે બે પ્રકારનો વ્યવહાર, એક અજ્ઞાનચિત કરવા માટે અસદભૂત વ્યવહાર છે, બીજું કરતા કર્મ જ્ઞાનની સાથે કે ત્યાં સદભૂત વ્યવહારની વાત કરી છે. નિશ્ચય નહીંથી તો ભગવાન આત્મા નિષ્ક્રિય છે. જ્ઞાનનો પર્યાય સ્વયં નિશ્ચય મોક્ષ માર્ગ સ્વયં પ્રગટ થાય છે, એને માત્ર દરેક ઉપર દ્રષ્ટિ રાખતા જ્ઞાન જાણે છે. એ વ્યવહાર એટલો જયારે ઉપયોગ સદુપયોગ બહાર આવે છે ત્યારે જાણે છે. સદુપયોગ દશામાં તો પર્યાયના ભેદને જાણતો નથી, અભેદમાં ભેદ દેખાતો નથી. એકનું સામાન્યને અવલોકતો, વિશેષને અવલોકતો, પછી કોઈને એમ થાય એ પહેલા અનુભવ માટે સામાન્યને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો કહ્યું, પણ પછી તો વિશેષને અવલોકે ને કે ભાઈ એ સામાન્યમાં ટકાતું નથી, વિશેષને અવલોકે છે. એ દોષનો પ્રતિપાદન છે, એ ગુણ નથી, પણ એને પહેલા અનુભવ કરાવવા માટે આમ જ કહેવું પડે. તો એ કાયમ માટે જ્યારે પર્યાયનો હું જ્ઞાતા છું એવી જો બુદ્ધિ થાય, પર્યાયની જ્ઞાતાપણાની જો બુદ્ધિ થઈ જાય તો ફરીથી એકવાર અનુભવ છો પણ અનુભવ પછી એ જીવ લપસી જાય છે. માટે બહુ સંભાળીને એકદમ આત્મા ઉપર લક્ષ રાખીને અકારક અવેદક એ તો મૂળ ચીજ છે, આત્મા કરતા છે એ જૈન દર્શનની પરાકાર. માટે કરતા કર્મ વિકાર પણ સારો છે, છતાં ન સમજે તો જોખમી પણ છે. અને શ્રીમદે એવું કૃપાળું દેવે કે આગળનો મન નાની નારો દીધો છે, જ્યાં આટલી વાત કરી કેમ કે આમાં પણ દૂર થવાનો આખો સંબંધ છે. જો આ વ્યાપક છે રાગની સાથે, જો આ જ્ઞાનની સાથે વ્યાપક છે એમ શાસ્ત્રમાં તો વ્યવહારના કથન અનેક પ્રકારના હોય, એમની મર્યાદિત કથન છે. આત્મા કરતા છે અમર્યાદિત, ત્યાં જાય ત્યારે સદુપયોગ થાય, પછી શુદ્ધ ઉપયોગનો કરતા પણ કહેવાય. પણ શુદ્ધ ઉપયોગનો કરતા કહેવાય, ઉપચારથી કથન છે એને સાચું માને તો કરતા બુદ્ધિ થાય, તો શુદ્ધ ઉપયોગ ટકે નહીં, હોય જાય ને અશુદ્ધ ઉપયોગ થઈ જાય પાછું. બહુ અધ્યાત્મ વિદ્યા સૂક્ષ્મ છે, વિદ્યાની યોગ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. પોતાની યોગ્યતા દુર્ગમ હોય ત્યારે એને જેમ છે જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું પડે છે. જ્યાં ત્યાં તે આચાર્ય આત્મા કેવળ માત્ર શાસ્ત્રના શબ્દને વળગી લઈએ તો એને શાંતિ, લિમિટેડ માત્ર શાસ્ત્ર અનુભવ તો નિર્વચનીય છે, વચનાતીત છે, અનુભવ ગમ્ય છે. એની કેવી રીતે કહીએ, ક્રમે 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 કહી અને એક વિદ્યાર્થી જાય બીજું વિદ્યાર્થી આવે પછી એ વિદ્યાર્થીને ગાઢવા માટે બીજી વાત કરી, એમ કરતા કરતા અંદરમાં અકર્તા બદલાઈ જાય છે. કરતા કર્મ એનો ખુલાસો કર્યો. આશરો અશુચિ છે એટલે અપવિત્ર છે, પાપ તો મલિન ભાવ છે પણ પુણ્યના પરિણામ પણ મલિન છે, પણ સર્વથા મલિન છે. આશરો છે એ મલિન છે, એ સર્વથા મલિન હોય આશરો કોઈ પાપના ભાવ કથનજીત પવિત્ર અને કથનજીત અપવિત્ર એમનો જે ધર્મ જેમાં ન હોય એમાં આરોપિત કરવું એ તો તત્વથી વિપરીતતા થઈ ગઈ. આશરો અશુચિ અપવિત્ર છે, પુણ્ય પાપ બે સંપણે બંધનું કામ છે, આ કુરતાને ઉપચાર કરે છે. અપવિત્ર છે જેમ જળમાં સેવાળ છે બેલ, આ એમ આશરો મલિન છે. પછી બીજો બોલ જળ છે આત્મા. આશરો જળ કેમ કહ્યું કે એનામાં જાણવાની શક્તિ નથી, પણ જ્ઞાનમાં જણાય છે, જ્ઞેય છે પણ જ્ઞાન નથી, માટે જળ છે દુઃખના કારણ છે, સર્વથા દુઃખનું કારણ. જે ભાવે તે શંકર કર્મની પ્રકૃતિનો બંધ થાય સાધકને છદ્મસ્થ અવસ્થામાં, છદ્મસ્થ અવસ્થા હોય ત્યારે એ બંધ થાય પ્રકૃતિનો શુભ ભાવ, કરુણ આવે જગતના જીવો પ્રત્યે, એ એકાંત દુઃખનું નિયમમાં કઈ કરતા દુઃખના કારણ છે. આશરો આત્મા દુઃખનું કારણ નથી, આશ્રમ દુઃખનું કારણ છે. આત્મા દુઃખનું કારણ જો એક સમય હોય તો સૌ સમય જ્યાં આત્મા હોય ત્યાં દુખ્યા જ કરે છે, પરમાત્મા આત્મા છે તો અહીંયા પણ દુઃખ થવું નહીં, પણ દુઃખનું કારણ આત્મા નથી. આશ્રવ શુભાતુ ભાવ પુણ્યપાપના પરિણામ એકાંત કે સર્વથા દુઃખનું કારણ છે. અને આત્મા એ ત્રણ બોલ લીધા, અશુચિ જળ અને દુઃખનું કારણ આશ્રવ પુણ્યપાપના ભાવ. આ સાંભળવાનો અત્યારે ભાવ છે એ દુઃખનું કારણ છે, સુખનું કારણ એકાંત દુઃખનું કારણ છે. કિંચિત માત્ર એ પરિણામમાં આત્મિક સુખ બિલકુલ નથી. કશાયની મંદતા દુઃખનું કારણ, કશાયની તીવ્રતા તો દુઃખનું કારણ છે પણ મંદતા પણ એકાંત દુઃખનું કારણ છે. અને આત્મા પવિત્ર છે, પવિત્ર થશે એમ લેખું નથી. આત્મા અનાદિથી શુદ્ધ છે, અનાદિથી પવિત્ર પુરાણ પુરુષ છે. એક સમય પણ આત્મા મલિન થતો નથી. આત્મા મલિન થયો, આત્મા રાગી થયો, આત્મા દુઃખી થયો એવા કથન જ્યાં જ્યાં આવે ત્યાં સમજવું જોઈએ કે આ જૂઠા કથન છે. વ્યવહાર નહીં લેવો, આ જૂઠો કથન છે. આત્મા કોઈ કાળે પણ કોઈ પણ અવસ્થામાં પણ આત્મા દુઃખી થતો જ નથી. દુઃખનું લક્ષણ આશ્રવમાં છે અને આત્માનું લક્ષણ તો સુખમય છે, એમાં દુઃખનો પ્રવેશ બિલકુલ નથી. આત્મા પવિત્ર છે, પવિત્ર પરમાત્મા છે. પરમાત્મા તો પવિત્ર જોઈને અનાદિ અનંત, આત્મા જ્ઞાતા છે, કરતા નથી, અકર્તા અર્થાત જ્ઞાતા. જો આ વિશે કહીશું, ભગવાન આત્મા છે એ સ્વભાવથી જ્ઞાયક હોવાથી કેવળ જ્ઞાતા છે. કથનચિત જ્ઞાતા અને કથનચિત કરતા એવું જ્યાં ત્યાં કથનચિત લગાવતા એની દ્રષ્ટિમાં દોષ આવી જશે. જ્ઞાતા છે, જ્ઞાતા થતો નથી તો વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થાય છે. આ તો સામાન્ય અપેક્ષાનું કથન છે, વિશેષ પર્યાય આશ્રવ અને બીજું તત્વ સામાન્ય. સામાન્ય જ્ઞાયક તત્વ છે એ જ્ઞાતા છે. જ્ઞાતા થાય છે એ તો સંવર્જનાને બોક્ષ થાય છે. હું તો પ્રથમથી જ્ઞાતા છું, હું તો મનાથી જ્ઞાતા છું એમ જ્ઞાતાનું ભાન થાય અને સાક્ષાત પર્યાયમાં પણ જ્ઞાતા થઈ જાય છે. એ કરતા નથી પણ જ્ઞાતા છે બોલાયો. સુખ સ્વરૂપ છે, સુખની મૂર્તિ છે, સુખનો છાંટો એમાં લવલેશ નથી. સુખ સાગર છે, જ્ઞાન સાગર અને સુખ સાગર. સુખ સુખમય સુખથી અનન્ય, આ સુખથી અનન્ય એટલે પર્યાયથી નહીં, સુખ નામનો આત્મામાં અનાગુણ આનંદ રક્ષણ એક ગુણ છે, એ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે, સુખ નામનો ગુણ છે, સુખ સ્વરૂપ છે. એ રીતે લક્ષણ ભેદથી બને ને બીજ જાણીને ભેદના લક્ષણ જુદા જુદા છે. આશ્રમના ત્રણ લક્ષણ, જીવના ત્રણ લક્ષણ, લક્ષણ ભેદ એટલે લક્ષણ ભેદે તફાવત જુદા છે. બંનેને ભિન્ન જાણીને આશ્રમથી આત્મા નિવૃત્ત થાય છે, એટલે આશ્રમનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરે છે અને આશ્રમમાં આત્મબંધ છૂટી જાય છે. આશ્રમ એટલે રાગ જે મારો છે એવી મિથ્યા બુદ્ધિ છૂટી, હું તો જ્ઞાય છો એવું ભેદના થતા અનુભવ થાય છે, નિવૃત્ત થાય છે. મિથ્યાત્વની નિવૃત્તિ થાય છે, અને મિથ્યાત્વનો આશ્રમ કે આશ્રમ છે. પછી મિથ્યાત્વ ગયા પછી અવરત કષાયની યોગ રીએ છે. આશ્રમ એ ગૌણ છે, એકતા બુદ્ધિ થતી નથી, જ્ઞાનનું જ્ઞાય છે, કર્તાનું કર્મ ન થાય રાગ. આશ્રમથી આત્મનિર્ણય અને તેને કર્મનો બંધ થતો નથી. ચોથા પુરુષાને કર્મનો બંધ અટકી જાય છે. 41 કર્મની પ્રકૃતિનો બંધ અનુસંસ્થાનું કારણ એ બી કર્મની પ્રકૃતિ બંધાતી નથી. પ્રકૃતિ બંધાય છે એની કિંમત કાંઈ. આત્માને આશ્રવનો ભેદ જાણ્યા છતાં હવે આશ્રવ જુદો અને આશ્રવ જુદો એમ એના લક્ષણથી એને વિકલ્પવાળી ભૂમિકામાં માનસિક જ્ઞાનમાં શાસ્ત્રને આધારે મનને આધારે ધારણાને આધારે આમ જાણે છતાં જો આત્મા આશ્રમથી નિવૃત્ત ન થાય, અંતર્મુખ થઈને આત્માનો અનુભવ ન કરે અને રાજન્યારી એકતા તોડે નહીં તો તે જ્ઞાન જ નથી. તે તો અવિદ્ય જ્ઞાન ધારણા જ્ઞાન બન્યું, અજ્ઞાન જ છે, જ્ઞાન નથી અને એટલું અજ્ઞાન છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સંવેગ દ્રષ્ટિને એટલે ગ્રહસ્થિને ચોથા સંસ્થાને મિથ્યાત્વ અને અનંતતાનો બધી પ્રકૃતિઓનો તો આશ્રવ નથી થતો, પણ અન્ય પ્રકૃતિઓનો તો આશ્રવ થઈને બંધ થાય છે એમ. દેવગતિનો બંધ તો થાય છે સંવેગ દ્રષ્ટિને, કર્મ તો બંધાય છે એને. તો પછી કહે છે કે તેને જ્ઞાની કેવો કે અજ્ઞાની, કર્મનો બંધ તો થાય છે એમ કોમળ સારમાં વાંચ્યું છે. અમે શિષ્ય પ્રશ્ન કરે છે તેનું સમાધાન. સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે, જ્ઞાની છે ને અજ્ઞાની નથી, અસ્તિ નાસ્તિ અનેકાંત કરે છે. જ્ઞાની જ છે અને અજ્ઞાની નથી. હરણીઓ હોય કે ડેટકો હોય કે સિંહ મહારાજ આપણા ભગવાન મહાવીર, જ્ઞાની છે અજ્ઞાની નથી. કારણ કે જ્ઞાની છે કેમ, કારણ કે તે સમ્યક દ્રષ્ટિ અભિપ્રાયપૂર્વકના આશ્રવથી નિવૃત્તો છે. અભિપ્રાયમાં શ્રદ્ધામાંથી રાગને જુદો પાડી દીધો છે. પહેલા શ્રદ્ધામાં એમ હતું કે હું રાગી છું, હવે હું જ્ઞાતા છું અને રાગી તો કુદરત છે. બે ભાગલા પાડી દીધા પછી શ્રદ્ધામાં અભિપ્રાયમાં રાગનો સ્વામી બનતો નથી, એ તો જ્ઞાનનું જ્ઞાન બની જાય છે, કર્તાનું કર્મ બનતું નથી. માટે અભિપ્રાયપૂર્વકના આશ્રવથી નિવૃત્ત છે. એટલે આશ્રવથી નિવૃત્ત છે એનો અર્થ અભિપ્રાયપૂર્વકનો જે આશ્રવ એનાથી નિવૃત્ત, સર્વથા આશ્રવથી નિવૃત્ત તો કેવડી થઈ જાય, સર્વ પ્રકારના આશ્રવની નિવૃત્તિ નથી થઈ. મિથ્યા અવરત કષાયની યોગ ચાર પ્રકારના આશ્રવો છે, ભાવ આશ્રવ છે. એક અવિરત સમય દ્રષ્ટિને ગ્રસ્ત અવસ્થામાં ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં ધીરેજ ગતિમાં પણ સઘન દર્શન થાય, દર્કમાં પણ થાય, મૂળ ગતિમાં પણ થાય છે, ત્યારે તે અભિપ્રાયપૂર્વક આશ્રવ થઈ જતો છે, સ્વામી બનતો નથી. સ્વસ્વામી સંબંધ છૂટી ગયું છે અને જ્ઞાયક તે મારું સ્વ અને હું જ્ઞાયક તો સ્વામી એમ સ્વસ્વામી સંબંધ અંદરમાં જોયો અને રાગની સાથે સ્વામી સ્વસ્વામી સંબંધ મોડી નહીં મળે, એટલે તે અભિપ્રાયપૂર્વકના આશ્રવથી નિવૃત્ત છે. તેને પ્રકૃતિઓનો જે આશ્રવતા પણ થાય છે, થાય તો છે, સ્વીકાર કર્યું, બનતો અલ્પ થાય છે, તે અભિપ્રાયપૂર્વક નથી. સમય દ્રષ્ટિ થયા પછી પરદેવીના સ્વામિત્વનો અભાવ છે. જો આ રાગનો સ્વામી હું નથી, હું તો વિનાયકનો સ્વામી છું, એમ સ્વ અને પરનું ભેદના થતા આત્માનો અનુભવ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનનો આનંદનો અનુભવ આવે છે. માટે જ્યાં સુધી તેને અને સમય દ્રષ્ટિને ચારિત્ર મોનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર ઉદયથી નહીં ઉદય થાય છે અને એમાં જરા અસ્થિરતાનો પરિણતિ જોડાઈ જાય છે. ઉદય અનુસાર થોડોક જોડાણ થાય છે, જે આશ્રયબંધ થાય છે તેનું સ્વામી પણ તેને નથી, માલિકી પણ મટી ખલાસ. અભિપ્રાયમાં તો તે આશ્રયબંધથી સર્વથા નિવૃત્ત થવા જ છે, તેથી તે જ્ઞાની છે. એ ફરી ફરીને પરિણામને જાણતા જે આશ્રમ થતો હતો એ ફરી ફરીને પરિણામને જાણવાનું બંધ કરીને દ્રવ્ય સામાન્યને અવલોકતા વિશેષને ન અવલોકતો. આ વારંવાર પ્રેક્ટિસ ચાલતી હતી. એકવાર સામાન્યને અવલોકતી લીધું ને વિશેષને બંધ કર્યું અને બસ પતિનું કામ ના એમ નથી. વારંવાર ફરી ફરીને તે પરિણામને જાણવાનું બંધ કરી દે છે. આ પરિણામ ઉપર લક્ષ છોડે અને સામાન્ય લક્ષ આવે છે ત્યારે ફરી ફરીને એની સાધનામાં આશ્રયની નિવૃત્તિ થાય છે અને જ્ઞાનની નિવૃત્તિ થાય છે. આશ્રય બધી સર્વથા નિવૃત્ત થવાય છે. પુણ્યના ભાવ આવે તો ઠીક, એમ કદી પણ સ્વપ્નમાં પણ આવતો. તેથી તે જ્ઞાની છે, આશ્રયથી છૂટવાનો કામી છે. સંસારમાં રહેવું નથી, આ પ્રવૃત્તિ એને જેમ જેવી લાગે છે. બહારની પ્રવૃત્તિ સમ્યક દ્રષ્ટિને ઝેર જેવી લાગે, વિષકુંભ છે. પાપના પરિણામ તો વિષકુંભ, પણ શુભભાવ પણ વિષકુંભ છે. એ છૂટવા માંગે છે, ઠરાતું નથી. એટલે પાપની નિવૃત્તિ પુણ્યની પ્રવૃત્તિનો સ્વભાવ છે તો આવે છે. બસ જાણે છે પણ આ મારું કર્તવ્યને કાર્ય અને મારા જ્ઞાનનું ધ્યેય નથી, તો કરતાનું કર્મ તો ત્યાંથી કરતા તમે વિકાર પણ બહુ ઊંચો છે. પણ આ પ્રકારે અકર્તાને લક્ષમાં રાખીને કરતા કર્મ વાંચો, એટલે કરતા બુદ્ધિ થઈ જશે. કરતા બુદ્ધિ તો હતી, શાસ્ત્રમાં આવે વ્યાપ્યાપક સમજ, આત્મા કરતા ને રાગ, આત્માનું કર્મ. એમાં નિવૃત્તિ થઈ તો આત્મા કરતા ને જ્ઞાન, આત્માનું કર્મ વ્યાપ્યાપક કરતા કર્મ. ઉપચારના ભાના કાગળિયા તત્વો છે, પરમે છે. માટે કરતા કર્મ પર્યાયમાં કરતા કર્મ છે, એ ઉપચારથી આત્માને અકર્તા ને કરતા કર્યું, એવું ઉપચારના તત્વો છે. બધા જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છે, પંડિતજી ખુલાસો કરે છે. મિથ્યાર્થ સંબંધી બંધ કે જે અનંત સંસારનું કારણ છે, દુઃખનું કારણ છે, તે અહીં પ્રધાનપણે મુખ્યપણે સમયસારમાં મુખ્યપણે પ્રધાનપણે વિવક્ષિત કહેવા ધારેલું છે. અહીંયા મિથ્યાત્વના પરિણામને ભગવાન આશ્રમ કહે છે. અવિરત આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ અનુભાગવાળો છે. સ્થિતિ એટલે જે બંધ થાય એની કાળની મર્યાદા ઓછી હોય પછી નિર્જરી જાય. અનુભાવ એટલે રસ, એનો બહુ તીવ્ર પડતો નથી, અલ્પ અનુભાગવાળો છે. દીર્ઘ સંસારનું કારણ નથી, બહુ લાંબા સંસારનું કારણ નથી. જે અનંતારૂ મંદી કસાય અનંત સંસારનું કારણ હતું. હવે અપ્રત્યાખ્યાના જે કસાયો છે થોડો બંધ થાય છે, પણ તે દીર્ઘ સંસારનું કારણ નથી. અસંખ્ય સમયમાં તો એ મોક્ષ થાય છે, અનંત સમય નથી લાગતા. સમ્યક દર્શન પછી અસંખ્ય સમયે તો મોક્ષ થાય, અનંત સમય ન લાગે. ધારાવાહી સમ્યક દર્શન જોઈએ તો કોક જીવને વધારે વધારે 15 ભાવે મોક્ષ થાય. મેન્ટર તો એ ત્રીજા ભાવે, કોઈ ચોથા ભાવે, એમ ક્રમે ક્રમે કરી દીધું. તેથી તે પ્રધાન કરવામાં આવ્યો નથી, એની અલ્પ સ્થિતિનો અનુભવ ઓછો છે. કરજ ઓછો છે, નફો વધારે છે. હવે બેલેન્સ શીટ આની તો વધતું જાય છે, ઓલું ઘટતું જાય છે, કરજ ઘટતું જાય છે, નફો વધતો જાય છે, એક ટાઈમ કરજ સાવ સમાપ્ત થઈ જશે, તેથી તે પ્રદાન કરવામાં આવ્યું નથી. અથવા તો આ પ્રમાણે કારણ છે, જ્ઞાન બંધનું કારણ નથી, શાસ્ત્ર જ્ઞાન હો નહીં, આત્મજ્ઞાન. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, એટલે અતીત જ્ઞાન, એ પણ અભેદ જ્ઞાન, અનન્ય જ્ઞાન. મોક્ષનું કારણ છે પણ બંધનું કારણ નથી. મોક્ષનું કારણ હોય એ બંધનું કારણ ન થાય, અને જે બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ ન થાય. જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો, ભાવ મિથ્યાત્વનો, ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું. અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. સમય કે કામ કરે છે, તેમાં જે કંઈ ચારિત્રમો સંબંધી વિકાર છે, અસ્થિરતાનો લાભ થાય છે, તેનો સ્વામી જ્ઞાની નથી. આ શરીરમાં કોઈ રોગ આવે અને અલ્પ દુઃખના ભાવ પણ આવે, એ જાણે, દુઃખથી ભિન્ન આત્માને જાણે છે. દુઃખમાં એકાકાર જ્ઞાની કદી થતો નથી. કારણ કે વિકાર જે બંધરૂપ છે અને બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થરૂપ કથન આગળ જતા ગાથાઓમાં આવશે. જ્ઞાનીને બંધ થતો નથી, નિર્જરાનું કારણ છે, ગાથાઓમાં આવવાનું છે. કળશ 47 બોલો ભાઈ, કળશ 47 વેદના કઠોરને તોડી પાડતું, રાગને છોડતું, પછી આદિના ભેદને તોડી પાડતું, આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. આ પરોક્ષ જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન હંમેશા ત્રણેય કાળ પરોક્ષ હોય, ઇન્દ્રિય જ્ઞાન અને આત્મિક જ્ઞાન ત્રણેય કાળ પ્રત્યક્ષ જ હોય, પરોક્ષ ન હોય. એ પ્રદેશ દેખાતા નથી, તે અપેક્ષા એ યોજનાની સાથે સરખાવીને કોઈ જગ્યાએ પરોક્ષ કહ્યું હોય, પણ ખરેખર તો પરમાર્થ પ્રત્યક્ષ છે કે આત્માને આત્મામાં લીન થઈને જાણે છે, માટે તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એને મનનો સંગ નથી, એ અનુમાન જ્ઞાન નથી, અનુભવ જ્ઞાન છે. એને દ્રવ્યમનનો અવલંબન ન હોય, અતિન્દ્રિય જ્ઞાન હોય, એને દ્રવ્યમનનું અવલંબન ન હોય, માટે એ આત્મા સિદ્ધ હોવાથી જે પ્રત્યક્ષ છે એમાં આત્મા પ્રત્યક્ષ છે, એમાં આત્માનું જ્ઞાન પણ પ્રત્યક્ષ છે. અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદ્યાન ભાવાત્મક થોડાશો વધારે આવશે. અહીંયા દેશો અહો, આવા જ્ઞાનમાં કરતા કર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? આત્મા કરતા અને પાંચમા આવર્તમાનું કાર્ય એમ કદી રાગની સાથે કરતા કર્મની પ્રવૃત્તિ ઉત્પન્ન થતી નથી. આવા જ્ઞાનમાં પરદેવના કરતા કર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? તથા ભૌદગલિક કર્મમન પણ કેમ હોઈ શકે? જ્ઞાન નવા કર્મના બંધમાં ઉપાદાન કાળ તો નથી પણ નિમિત્ત કાળ પણ નથી. જ્ઞાન એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. જ્ઞાનમાં ત્રણે અંશ લઈ લેવા, પર્યાયની વાત છે. એ કર્મબંધનું કારણ નથી. કેમ હોઈ શકે? ન જોઈ શકે. હવે ઉમા ક્રમ હતો પરપ્રણતિ, ભેદ અને અખંડ. હવે છેલ્લો અખંડથી પહેલો અહીં અર્થ કરે છે. ઉમા ત્રીજા નંબરનો હતો અખંડ, અહીંયા પહેલા નંબરે અખંડ તે સમજાવે છે. જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષોભના વિશેષથી જ્ઞાનમાં પર્યાયમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહી જ્ઞાન માત્ર આકાર હવે અનુભવમાં આવ્યો, તેથી અખંડ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. અખંડની શું વ્યાખ્યા કરી છે કે એક તો જ્ઞેયના લક્ષે એક નિમિત્ત, જ્ઞેય છે, નિમિત્ત છે. અહીંયા ક્ષોભસમ જ્ઞાનની પર્યાય એ નૈમિત્તિક છે. એમાં એના વિશેષથી જ્ઞાનમાં જે અનેક અનેક આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ ખાટું આ મીઠું, એમ અનેક પ્રકારના જ્ઞેયના સંબંધથી જ્ઞાન અખંડ હોવા છતાં ખણખણ ભાગતું હતું. એના આકારો પ્રતિભાસમાં આવતા તેમનાથી રહીત શું કે છે, હવે અનેક જ્ઞેયો, અનેક જ્ઞેયો જ્ઞાનમાં જે નિમિત્ત થતું હતું અને ક્ષોભસમ જ્ઞાન નૈમિત્તિક હતું, એ નિમિત્તનું લક્ષ્યું નૈમિત્તિક ભાવ ગયો. જ્ઞાયક અખંડ ને જ્ઞાન જાણે છે તો જ્ઞાને અખંડ થઈ ગયું. જ્ઞેયો અનેક પ્રકારના છે, અનેક પ્રકારના જ્ઞેયના સન્મુખથી જાણતા જ્ઞાન અનેક પ્રકારે થયું એમ ભાષે છે. હવે એક જ્ઞાન જયારે અતિંદ્ર થઈને આત્માને જાણે છે ત્યારે અખંડ, આત્માએ અખંડ અને જ્ઞાન પણ અખંડ. જ્ઞાનમાં ખંડખંડ ભાગતું નથી, કેમ કે પહેલામાં જ્ઞેયનું નિમિત્ત હતું, આમાં જ્ઞાયક નિમિત્ત થાય છે અને પર્યાય ઉપાદાન થાય છે. તો જ્ઞાયક પણ અખંડ ને પર્યાય પણ અખંડ. આ પરને જાણવાનું જયારે બંધ કરે ત્યારે આવું જ્ઞાન પ્રગટ થાય. જ્યાં સુધી પરને જાણું છું એવો અભિપ્રાય છે ત્યાં સુધી જ્ઞાન ખંડખંડ આ ત્યાગ કરશે. તે 320માં તો એક સમયની પર્યાય ખંડના ઈ ખટકે. આ તો જ્ઞેયના નિમિત્ત વાળું ને વિશેષ ના એ વાતો ક્યાંની ક્યાં રહ્યા. બહુ મોટી ભૂલ થાય છે. હું પરને જાણું છું એવી માન્યતા મહાપાપ છે. પાપ નથી, મહાપાપ છે. હિંસાજૂટ, ચોરી, વ્યભિચાર એ તો પાપ છે, પણ હું પરને જાણું છું મહાપાપ વિખ્યાતનો ભ્રાંતિ છે. જણાય છે જ્ઞાન અને ભાષે છે મને આજ્ઞેયો જણાય છે. જણાય છે જ્ઞાયક અને ભાષે છે કે આ મને જ્ઞેયો જણાય છે. એ કહે છે કે અખંડ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. ખંડ જ્ઞાન, ખંડ જ્ઞાન, ખંડ જ્ઞાન જ્ઞેયોના સંબંધથી અને પોતાના વિશેષથી, એક નિમિત્ત અને બીજો નૈમિત્તિક, બીજો સ્વાભાવિક નથી. ક્ષોભસમ વિશેષ છે, નૈમિત્તિક થઈ ગયું. અખંડ જ્ઞાન છે તે સ્વાભાવિક છે. તેમનાથી રહીત એના પ્રતિભાસને જ્ઞાન હવે પકડતું નથી. પ્રતિભાસે તો ભલે ને પ્રતિભાસે, પણ એ પ્રતિભાસને ઉપયોગાત્મક કરતું નથી. જ્ઞાન જ્ઞાયકના પ્રતિભાસને ઉપયોગાત્મક કરે અખંડને જાણે છે તો જ્ઞાન પણ અખંડ થઈ ગયું. આ તો સમીક્ષા છે. ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહી, એટલે એનું લક્ષ્ય નથી. જ્ઞેયના પ્રતિભાસ પ્રત્યે જ્ઞાકાર જ્ઞાનને છોડે છે. લક્ષ્યમાંથી જ્ઞાકાર જ્ઞાનને છોડે છે અને નાનાકારને જ્ઞાન કહે છે ત્યારે જ્ઞાન અખંડ અનુભવમાં આવે છે. જ્ઞાન માત્ર આકાર જોયું કહ્યું ને, જ્ઞાન માત્ર કહીને જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કર્યો ને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કર્યો. જ્ઞાન માત્ર શબ્દ છે, આકાર વે અનુભવમાં આવ્યો, વાંચવામાં છે એવું શાસ્ત્રમાં છે એમ નહીં, અનુભવમાં આવ્યો કે હું તો અખંડ જ્ઞાન છું. અખંડ જ્ઞાન ધ્યેયના સંબંધી થાય છે, બાળક જ્ઞાન નહીં, એમાં મારાપણાની બુદ્ધિ છૂટી ગઈ. તેથી અખંડ અનુભવમાં આવ્યો તે અખંડ અનુભવ વિશેષણ જ્ઞાનને આપ્યું છે. બહુ સરસ છે. હવે ભેદના કથનને તોડી પાડતો મૂળમાં એનો ખુલાસો કરે છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો એવા હતા એને દૂર કરતું ઉદય પામ્યું છે. એકનું જ્ઞાન પ્રગટ થયું. આ મતિ જ્ઞાન ને આ શુદ્ધ જ્ઞાન ને અવધિ જ્ઞાન ને મનોપર્ય કેવળ કઈ નહીં, એકનું જ્ઞાન પ્રગટ થાય છે. હવે જ્ઞાન મતિ જ્ઞાનના ભેદો દેખાતા નથી, ઓમાં જ્ઞેયના લક્ષ્યે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થયો. આમાં અભેદનો આશ્રય કરીને મતિ શુદ્ધના ભેદને ઓળંગી ગયો આત્મા. જ્ઞાન આદિ જે અનેક હેતુ કહેવાતા હતા તેમને દૂર કરતો પર્યાતિક ચક્ષુ શ્રદ્ધા બંધ કરી. મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન ને જાણનારું જે જ્ઞાન હતું એ સર્વથા બંધ કર્યું અને ભેદ તરફથી લક્ષ છોડીને અભેદમાં વયોગા. અભેદ ટંકોત્રીણ જ્ઞાનાનંદ પરમાત્મા એના લક્ષમાં જાય છે ત્યારે આ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનના ભેદો દેખાતા નથી. મતિશુદ્ધ જ્ઞાન દેખાય કે ત્યાં સુધી જ્ઞેયો જણાય છે. મતિશુદ્ધના ભેદો ન જણાય અને એકલું જ્ઞાન જણાય તો પરપદાર્થ જાણવામાં આવતા નથી, એકલો આત્મા જાણવામાં આવે છે. એ માય ડોર માય પાર્ટ છે, શ્લોક છે, ઊંચામાં ઊંચું. જ્ઞાન શુદ્ધાત્માને જાણે છે અને મતિ શુદ્ધ અવધિ મનપર્યને કેવ જ્ઞાનના ભેદો એ પરને જાણે છે. ભેદ ઉપર જાય તો પર જણાય, અભેદ ઉપર લક્ષ જાય તો પર જુદી વાત છે. ખરેખર તો જેને અનુભવ થયો હોય એને આ વિશેષ ખ્યાલમાં આવે, પણ જેને અનુભવ ન થયો હોય અને નિકટ ભવ્યું હોય ઉત્કૃષ્ટ મનુષ્યો હોય તેને અનુભવ તે શું થાય એ અત્યારે ખ્યાલમાં આવી શકવા એવું છે, આવી શકે છે, ના આવે એવું નથી. મતિ અને શુદ્ધના ભેદો પર્યાયના ભેદો દેખાતા નથી, કેમ કે ભેદ ઉપરથી લક્ષ છોડીને અભેદમાં આવ્યો, સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો. અભેદમાં ભેદ દેખાતો નથી, શાંત કૃષ્ણ પરના શ્લોકમાં આવી ગયું છે. હવે આત્માનો હવે એક અનુભવ થાય છે ત્યારે કોઈ પણ પ્રકારના મતિ શુદ્ધના ભેદ દેખાતા નથી, આનંદનો ભેદ દેખાતો નથી. હા, અભેદમાં ભેદ દેખાતો જ નથી ને, ત્યારે એને દેવીતમ ધ્યાનસ્થ અવસ્થા કહેવામાં આવે છે. એ તો કહેવાતા હતા તેને દૂર કરતું. આ જ્ઞાન ઉદય પામ્યું છે, જ્ઞાન પ્રગટ ઉદય પામ્યું છે, તેથી ભેદના કથનોને તોડી પાડતું, ઓહો ગૌણ કરતું નહીં. ભેદમાં ભેદ દેખાતો જ નથી, ભેદના કથનોને તોડી પાડતું એમ કહ્યું છે. હવે પેલું શબ્દ તો પર પ્રવૃત્તિને છોડતું એનો ખુલાસો કરે છે. પરના નિમિત્તે એમ રાગાદિરૂપ પ્રણક્તું હતું તે પર પ્રવૃત્તિને છોડતું, રાગનું લક્ષ છૂટી ગયું, પર પ્રવૃત્તિ રાગ તે પર પ્રવૃત્તિ છે. છે વન પ્રણતિની પાસે સ્વ પ્રણતિ ચોથો નંબરનો શ્લોક છે કારો ચોથો ને તીસરા ત્રણ આમાં વર પૂજે ની તો બની જાય એમાં એ ચોખ્ખો લઈ લીધો છે પણ શું પાડું છે
પેલી ગાથા ઉપર પેલી ગાથા પેલી ગાથા પેલી ગાથા
છે પેલી ગાથા
હા
ઓહો હા ઠીક પેલા સોપો આવે છે
પેલા ત્રણ
બરાબર શ્રીમદ અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે આ સમયસારની વ્યાખ્યાથી જ મારી અનુભૂતિની અર્થાત અનુભવરૂપ પ્રણતિની પરમ સ્વીશુદ્ધિ સમસરાગાદી વિભાવ પ્રણતિ રહી ઉત્કૃષ્ટ નિર્મળતા થાઉં કેવી છે તે પ્રણતિ વર પ્રણતિનું કારણ કે મોહ નામનું કર્મ વર પ્રણતિનો કંઈ આધાર આત્મા હોય વર પ્રણતિનું કારણ કે મોહ નામનું કર્મ તેના અનુભવ ઉદયરૂપ પીપાને લીધે જે અનુભાવ્ય રાગાદી પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માથી જ છે અને હું કેવો છું દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર મુક્તિ છે અમે નીચે છે પરંતુ મારી પ્રણતિ મૌ કર્મના મારી પ્રણતિ કહેવાય ને એ પરણમે છે માટે ઉદયનું નિમિત્ત પામીને મેળી છે રાગાની સ્વરૂપ થઈ રહી છે જેથી શુદ્ધાત્માની કથિરૂપ ત્યાં સમયસાર તેની ટીકા કરતાનો પહોંચાવું છું તો મારી પ્રણતિ રાગાધીરે થોડો રાગ છે અને પૂર્ણ વિતરાગને સમારી થાય એવી ભાવના છે શુદ્ધ થવો મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવો બીજું કંઈ મારે જોતું નથી આમાં નીચે મારી પ્રણતિ કહ્યું આમાં પર પ્રણતિ કહ્યું મારી પ્રણતિ વાંચે અને પર પ્રણતિ રહી જાય પણ એક ઠેકાણે પોતાની પ્રણતિ ને એક ઠેકાણે પર એમ હોય આમાં જેમ પર પ્રણતિ કર્યું એમ પણ પર પ્રણતિ કર્યું છે પણ કર્મના સંબંધથી તો પરની પ્રણતિ થાય છે સ્વની પ્રણતિ તો જ્ઞાન દર્શન શાસ્ત્ર છે પણ આ તો પોતાની યોગ્યતાથી સમજાયું છે ગુરુ સમજાવે ને સમજી જાય એ વાતમાં કાંઈ માલ નથી પોતે સમજે તો ગુરુને ઉપકાર કહેવાય આપણો ઉપકાર જે પરપ્રણતિને છોડશું ઉદય પામું છે તેથી પરપ્રણતિને છોડતો એમ કહ્યું છે પરના નિમિત્તથી રાગાદી રૂપ પરણતું હતું પરણતું નથી પરના નિમિત્તથી રાગાદી રૂપ પરણતું નથી ભગવાન છે તેથી અત્યંત પ્રચંડ કહ્યું છે હા ભગવાન કર્મપંથો અજ્ઞાનથી થયેલી કરતા કર્મની પ્રવૃત્તિથી હતો હું કરતા અને રાગમાં કાર્ય એમ એને મિથ્યા આભાર થતો હતો કરતો નહોતો કરતા પ્રતિભાસતો હતો અજ્ઞાની છે માટે રાગને કરે છે એમ નથી રાગ થાય ત્યારે દ્રષ્ટિ રાગ ઉપર છે અને હું રાગને કરું છું એમ ભાસે છે એટલે અજ્ઞાની બને છે રાગના સદભાવથી અજ્ઞાની બનતો નથી રાગનો સદભાવ તો મુનિરાજને પાંચમા વ્રત રાગ છે રાગના સદભાવથી અજ્ઞાની નથી પણ રાગ મારો છે અને હું એને કરતા છું એવો મિથ્યા પ્રતિભાસ થાય છે એટલે અજ્ઞાન ઊભું કરે છે રાગ અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી ભગવાન આત્મા રાગ અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી રાગને દેખીને રાગનો હું જ્ઞાતા છું ભૂલી જાય છે અને રાગનો હું કરતા છું એમ એને ભાસે છે તેથી તે અજ્ઞાન સમય સમય નવું ઊભું કરે છે રાગ છે માટે અજ્ઞાની છે હોય તો સાધકને રાગ છે ગુરુદેવ જાત્રા કરવા જતા હતા કસાયની મનતા હતી તો એવું મિથ્યા દ્રષ્ટિ હતા હા તો જમીન દ્રષ્ટિ ધર્માત્મા રાગના અસ્તિત્વ માત્રથી અજ્ઞાન નથી, રાગના જ્ઞાન માત્રથી પણ અજ્ઞાની થતો નથી. તો છે, જાણે છે, આત્માને જાણતા જાણતા ક્યાં અજ્ઞાનનું કારણ છે. રાગને હું કરું છું એનો સ્વામી બની જાય છે, અને હું કરું છું ત્યારે થાય છે ની મેળે પાસે છે કે મારા કરવાથી થાય છે રાગીની મેળે મેળે નિસર્ગ સ્વયંમેવ માને છે કે હું કરું છું. જ્ઞાનને ભૂલી અને અજ્ઞાન હું કરે છે એની મેળે. લાઈન ફેર મોટી છે અજ્ઞાનીના પ્રતિપાદનમાં અને જ્ઞાનીના પ્રતિપાદનમાં તફાવત મોટો. શાસ્ત્ર એટલે સમયસાર હોય પણ પ્રતિપાદનમાં તફાવત મોટો. કર્મ બનતો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની વૃત્તિ થતો. હવે જયારે ભેદભાવને જો મતિશુદ્ધના ભેદભાવ અને પરપ્રણતિને એટલે રાગને દૂર કરી એટલે નખ છોડીને દૂર કરીને કે આલોકમાં મોકલી દીધી હોય દૂર કરીને એટલે એનું લક્ષ છોડી દે છે અને નાયકનું લક્ષ કરે છે એને દૂર કરી દેવામાં આવે છે. એકાકાર જ્ઞાન પ્રગટ થયું તો એનું અનેકાકાર હતું. ખંડ જ્ઞાન જ્ઞેયનો નિમિત્ત અને ક્ષોભસમ વિશેષ બે પ્રકાર પાડ્યા હતા, એક નિમિત્ત અને બીજું નૈમિત્તિક. આ ત્રીજું સ્વાભાવિક. એકાકાર જ્ઞાન છે એ સ્વાભાવિક જ્ઞાન છે, નૈમિત્તિક નથી. આ તો સમયસાર તો આખી જિંદગી સ્વાધ્યાય કરવા જેવો છે, આખી લાઈફ ટાઈમ. મૂળ બીજા શાસ્ત્રોનો સ્વાધ્યાય સાઈડમાં રાખવો, મુખ્ય આનો સ્વાધ્યાય કરવો જીવન પર્યંત. હો છેલ્લા શ્વાસ સુધી એમાં એને નિમિત્તો ધ્યાન આવે છે એવું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. ઉત્કૃષ્ટ જે નિમિત્ત જીનવાની બધી નિમિત્ત ચારે નું પણ એમાં પણ ઉત્કૃષ્ટ સમયસાર. સમયસારનું હાથમાં લઈએ અને અધ્યયન કરીએ પછી તારે સંસારમાં રખડવું હશે તો બનશે નહીં. હવે એવું ચમત્કારી ભાગવતી રાત છે. આ 2000 વર્ષમાં ઘણા જીવોને નિમિત્ત છે, ઘણા જીવો પ્રત્યક્ષ જ્ઞાની હોય તો એ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. પણ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ પંચમ કાળમાં ધારાવાહી રહેતો નથી અને જીનવાણી તો ધારાવાહી છે. આ તત્કાળ બોધ અને આ શું કહેવાય નિત્યબોધ. નિત્યબોધક છે જીનવાણી. બોલો તો જ્ઞાની નિયોગ હોય ત્યારે ઉપદેશ આપે પછી મોક્ષ હવે જાય પછી ધારાવાહી જ્ઞાન અહીંયા પાકતા નથી. પંચમ કાળમાં ભરતી વખત આવે છે, કોઈ કાળ એવો આવે કે 100 વર્ષ 200 વર્ષ સુધી જ્ઞાનીનો પ્રવાહ ચાલતો હોય ફરી પાછો પ્રવાહ તૂટી જાય, કોઈ જ્ઞાની દેખાય નહીં, બધું અંધારું થઈ જાય. આપણે જોયું ગુરુદેવના ઉદય પહેલા સાવ અંધારું ભોર, એની પહેલા શ્રીમદજી થયા, શ્રીમદ પછી અંધારું થઈ ગયું પાછું. તો શાસ્ત્ર છે કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ. હું કરતા ને રાગ મારું કર્મ એનાથી કર્મનો બંધ થાય. હવે જયારે ભેદભાવને મતિયાદીના ભેદને પર્યાય ભેદને અને રાગના ભેદને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી ગઈ. હું કહ્યું કે હું કરતા ને રાગ મારું કર્મ એ ભેદરૂપ પ્રવૃત્તિ હતી, બીજાની સાથે કરતા કર્મની પ્રવૃત્તિ હતી એ મટી ગઈ. આપણું જળ અચેતન હતું, કરતા ને મારું કાર્ય ભેદરૂપ પ્રવૃત્તિ હતી મટી. તો પછી હવે બંધા માટે હોય અર્થાત ન હોય. હવે પૂછે છે કે કઈ વિધિથી આ આત્મા આશ્રમથી નિવૃત્તે છે. આત્માને આશ્રમના ભેદજ્ઞાનની વાત આપે કરી અને આશ્રમના ત્રણ લક્ષણને ભગવાન આત્માના ત્રણ લક્ષણ કયા એના લક્ષણ જુદા છે એમ જાણીને કોઈ આત્મા આત્માનો અનુભવ કરે છે તો શિષ્ય પ્રશ્ન કરે છે કે એની વિધિ શું છે, કઈ વિધિએ આશ્રમથી આત્મા નિવૃત્તે, વિદ્યાત્વના આશ્રમથી નિવૃત્તવાની રીત, કળા, વિધિ શું છે, આત્મા આશ્રમથી નિવૃત્તેની વિધિ શું, એ પૂછે છે જ્ઞાનીને. જ્ઞાની જ ઉત્તર આપી શકે છે, આનો ઉત્તર અજ્ઞાની આપી શકે છે, વિધિ જાણતો નથી. આમાં લીધું છે ઇમ્પોર્ટન્ટ, મોદી સાહેબનું શાસ્ત્ર છે બાજુ ઇમ્પોર્ટન્ટ, તો તે બી ગાથા છે, ગાથા પહોંચે એક સાથે બતાવો. વિચારે છે કે વિચાર માનસિક હોય અને જ્ઞાન તો આત્મિક હોય. જ્ઞાની વિચારે છે કે સંજ્ઞા પછીથી જીવ જે ભેદ જ્ઞાન કરવાની શક્તિ તો એને પ્રગટ થઈ ગઈ છે, અને જો ભેદ જ્ઞાન કરે તો અનુભવ પણ થઈ શકે, અસંજ્ઞીને અનુભવ થઈ શકતો નથી, એને વિચારવાની શક્તિ જ નથી. હેયા હેથી આ હે છે ને ઉપાધિ છે એવું જ્ઞાન એને પ્રગટ થતું નથી. જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, નિશ્ચયથી એટલે ખરેખર, નિશ્ચયથી એટલે ખરેખર હું એક છું અને હું અનેક નથી, નિષેધ કરે છે. હું શુદ્ધ છું, બધામાં હું શબ્દ પહેલું લગાડો, હું શુદ્ધ છું અને હું અશુદ્ધ નથી. હું મમતા રહિત છું, હું મમતા સહિત નથી, હું નિર્મમ છું. ચોથો બોલ, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. હું જ્ઞાન દર્શનથી વર્તમાનમાં પરિપૂર્ણ છું, વર્તમાનમાં એક છું, શુદ્ધ છું, નિર્મમ છું અને વર્તમાનમાં જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ પરમાત્મા છું. અહીંયા બધી અલ્પજ્ઞતા છે અને આશ્રવની અશુદ્ધતા છે અને પર્યાય ભેદો અનેક છે, કાંઈ વિચાર ન કરો, આત્માનો વિચાર કરો, હું એક છું, શુદ્ધ છું, નિર્મમ છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. અત્યારે એમ વિચારે છે, અનુભવ પહેલા વિચારું, વિચાર પણ સમય હોવો જોઈએ. હું અશુદ્ધ છું ને હું અનેક છું, મારામાં મમતા છે ને મમતાનો સ્વામી છું, એ બધા વિચારો ખોટા છે, એ તો અજ્ઞાનપોષક વિચારો છે. પહેલા એમ જાણવું જોઈએ ને, આમ તો નક્કી કરવું જોઈએ ને, એવું મારામાં રાગ થાય છે અને કર્મનો બંધ થાય છે, હું અશુદ્ધ છું, અલ્પજ્ઞ છું, એમ તો વિચારવું જોઈએ ને, એમ તો નિર્ણય કરવું જોઈએ ને. પેલા એ પેલો જ નિર્ણય રહેશે, તારો બોલો તો નિર્ણય આવવાનો નથી. આમ કરી અને અજ્ઞાની જીવ આવા શાસ્ત્ર મેળા છતાં પણ એની વિચાર ખોટી બદલાવતો નથી. વર્તમાનમાં સંસારગી તો અશુદ્ધ જોઈને, વર્તમાનમાં તો દુઃખી હોય ને, આ મમત પર તો થાય છે ને, નિર્મમ ક્યાંથી, હું અલ્પ ઉઘાડ છે ને, હું પરિપૂર્ણ જ્ઞાન દર્શનથી ક્યારે આવું? એ તો કેવું જ્ઞાન થાય ત્યારે આમ કરી કરી અને જીવ પર્યાય દ્રષ્ટિને પોષે છે, વિખ્યાત્મને પોષે છે, એની વિચારધારા બદલતી નથી. અરે દ્રવ્ય દ્રષ્ટિ થવા પહેલા દ્રવ્યનો વિચાર તો કર, ભગવાન આત્માનો વિચાર તો કર. તું વિચાર તો કર, ફરકું તો ફેરવ. હવે વિશેષનો વિચાર કરે છે, સામાન્ય સ્વભાવ કેવો છે એ તો વિચાર કર, અનુભવ તો પછી. આમ તો છે, આમ તો છે ને, નકર સ્વતંત્ર થઈ જાય. ઠીક, આ ઉદ્દેશ નિદ્રાગતાનો નથી, વાણી નિદ્રાગતાની નથી. આ તો દૂર ભવિષ્ય વાણી છે. એનું જ્ઞાન તો કરવું જોઈએ ને, જે સ્થિતિ હોય પર્યાયની જાણવું તો જોઈએ ને. એમ કરી કરી અને જીવ આવી ગાથા આવે ત્યાં પણ ઊંટો વિચાર કરે. અરે આ ગાથા કે છે એનો તું વિચાર તો કર. મુનિરાજ કે છે, પ્રશ્ન પૂછ્યો કે આશ્રમની નિવૃત્તિ કેમ થાય? આ તારા વિચાર તો આશ્રમની પ્રવૃત્તિમાં દૃઢ થાય છે. તું જેવો નથી એવો તું માની લો છો, જેવો છો એવો તો તું જાણતો નથી. વિચારવા માટે હજી કબૂલ થતો નથી, બોલો. અને સમય પ્રશ્ન થતો નથી, ક્યાંથી થાય? થાય ક્યાંથી? વિચાર કોટી પહેલા બદલે છે, અનુભવ પહેલા, પછી વિચાર કરીને નિર્ણય થાય છે, બીજો તબક્કો, અને ત્રીજા તબક્કે અનુભવ થાય છે. વિષય બદલાવો જોઈએ, એટલે વિચારનો વિષય ફેરવી નાખો. કે પર ને પર્યાય એમ એ આત્મા છે, આત્મા છે, આત્મા છે કર્યા કરે છે, એને બદલે એને ગૌણ કરી, એને લગ છોડી. એટલો સામાન્ય જ્ઞાન દર્શનથી વર્તમાન પરિપૂર્ણ છું. આ દ્રવ્યની વાત છે, પર્યાયની વાત નથી. પર્યાય તો પરદ્રવ્ય છે, એનું તો એનાથી ભેદજ્ઞાન કરવું છે, એનાથી તો નિવૃત્ત છે આશ્રમથી, એનો તો પ્રશ્ન છે. પ્રશ્ન જ છે, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું થઈ છે એમ નહીં, બધામાં છું છું વર્તમાનમાં. હો, આ વર્તમાન કાળની વાત છે, બધા આત્માઓ આવા છે. નિગોદનો જીવ પણ શુદ્ધ છે, નિગોદીઓ જીવ પણ જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ અત્યારે છે. તે સ્વભાવ મારે તો હવે ઉપાય બતાવે. આવો પછી મારો સ્વભાવ છે, એમાં રહેતો ટકતો, એમાં લીન થતો, તેમાં તે ચૈતન્ય અનુભવમાં લીન થતો, સ્વભાવમાં રહેતો જ્ઞાન ને શ્રદ્ધા, લીન થતો ચારિત્ર. હું આ ક્રોધાદિક સર્વાસ્ત્રોને ક્ષય પમાડું છું, ઉપશમ કરું છું અને શોપશમ કરું છું એમ નહીં, ક્ષયની ધ્વનિ આવી છે. આવો સ્વભાવ જેના અર્થમાં આવે એનો ગોક્ષય થઈ જાય. ક્ષય ઉપશમ ને ક્ષોપશમ નહીં, એ તો ચાલ્યું ગયું પેલા, પછી તો હવે ક્ષયની વાત આવે. તો નાદી નહોતું ને ત્યારે ઉપશમ ક્ષોપશમ હતું. આ કૃતાદિક સર્વાસ્ત્રોને ક્ષય પમાડું છું, વિખ્યાતો ને ક્ષય પમાડું. ક્રોધ એટલે અરુચિ, આત્માની અરુચિ, એનું નામ ક્રોધ છે. અદેશક ભાવ, એનું નામ ક્રોધ છે. એવા વિખ્યાતોના પરિણામને હું ક્ષય પમાડું છું. વિચાર ખોટી બદલે નહી. અરે અરે, પર્યાયની સિદ્ધિ કરવા આ બહુ ન હોય, દ્રવ્યની સિદ્ધિ કરવા માટે પર્યાયનું જ્ઞાન તો અનંતકાળથી છે. કામ બહુ બંધનની કથા છે, પણ પરથી વિભક્ત અને સ્વથી એકત્વ, એકત્વની વાત કરે છે. મૂળથી એકત્વ છે, અનંત પર્યાય માત્રથી વિભક્ત.